જન્મ અને મરણ તો સંસારનો એક ક્રમ છે. આવવું અને જવું એક પછીની બીજી ક્રિયા છે. ભગવાને ગીતામાં પણ કહ્યું કે જાતસ્ય હિ ધ્રુવોર મૃત, જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો આપણે બધા જોઈએ છીએ નજર અગાડી, પણ જે અકલ્પ્ય છે, અગમ્ય છે, એવું મૃત્યુ પછી જન્મ પણ નિશ્ચિત છે એમ ભગવાને સ્પષ્ટ કહી દીધું. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, મરેલાનો જન્મ પણ એટલો જ ચોક્કસ છે. જેમ સાંજે આથમેલો સૂર્ય સવારે ઉગી જ રહ્યો છે, ઉગે એમ આ અટલ, એને કોઈ મિથ્યા કરી શકતું નથી. અને એ જે જે આ ધરાતલ ઉપર આવે બધાને લાગુ પડે. ભગવાન સ્વયં પધારે ને તો એને પણ સ્વીકારી લેવું પડે. પણ આ લોક, આ ધરતીની બહાર તો સૂર્ય દિવસે નથી ને રાતે નથી, કોઈ ઋતુ નથી, ક્યાંય અંધકાર છે જ નહીં, સર્વત્ર માત્ર એક પ્રકાશ છે. તો આ વ્યવહાર પૃથ્વીનો રાત દિવસે તો એમ જન્મ ને મરણ એ પણ આ શરીરનો એક ક્રમ છે. પણ કઈ પરમાર્થ વાત, પણ જે પારમાર્થિક વાત કરી એ ભગવાનને આવા મોટા ઋષિ સમજાવે છે. કહી માયિક ગતિ, આ જન્મ ને મૃત્યુ તો માત્ર માયા છે. પડદો ઘડીકમાં ખસી જાય ને ઘડીકમાં પડદો પાછો આવી જાય. આમ આવા ભાવ સાથે નૃપકર સુરસપુર ગવાનું સુનાવા, બતાવ્યું કે મહારાજ પધારી ગયા છે એટલે સ્વાભાવિક છે, પોતાનો સુરદ હોય ને એટલે પહેલો એકવાર તો આંચકો ભયંકર લાગી જાય. સુની રઘુનાથ દુસ્સાહ દુઃખ, અસહ્ય વેદના થઈ. કારણ આ તો મનુજ ચરિત કરવા માટે આવ્યા છે, ખિન્ન મનુજ ચરિત. તો જો મનુષ્ય તરીકે ભગવાન પધાર્યા હોય તો બધી જ ક્રિયાઓ માણસની માફક એમની હોય જ સહજ. એટલે પિતાનું મૃત્યુ સાંભળતાની સાથે જ પારાવાર દુઃખ થયું, અસહ્ય વેદના થઈ. કે હું નતો ને મારી ગેરહાજરીમાં હું પામી ના શક્યો, છેલ્લે મળી પણ ના શક્યો. આવું દરેક વ્યક્તિ અનુભવે કે છેલ્લે છેલ્લે મળાયું હોત તો. પણ દુસ્સહ વેદના એટલા માટે કે ભગવાનનો પ્રેમ, પિતા પુત્રનો પ્રેમ આ મૃત્યુનું કારણ બન્યા છે. ભગવાનનો વિયોગ, એક પુત્રનો વિયોગ પિતા સહન કરી શકતા નથી. અને લાયક પુત્ર હોય અને પોતાના હાથે નિરપરાધને સજા થતી હોય, ભગવાન એવા પુત્ર તરીકે જે નિરપરાધ છે અને એમને જયારે આવો 14 વર્ષના વનવાસનો દંડ થતો હોય, અપરાધ કોનો? વચન આપી દીધેલાનો. કે વચન આપ્યું એટલે એક આઘાત દશરથજીને પણ છે. મેં મારા આવા શ્રેષ્ઠ ગુણવાન ગુણશીલ એને મેં વનમાં મોકલી દીધા, અને પોતાના પ્રેમનો આઘાત અને પોતે નિમિત્ત બન્યા છે અને એમાં મહારાજનું અવસાન થયું છે, એટલા માટે વિશેષ આઘાત લાગેલો છે. મરણ હેતુ અને તે પછી કે મારા પ્રેમને કારણે, મારા પ્રત્યે આટલો બધો પ્રેમ હતો તો મારે, હું હાજર ના રહી શક્યો, મારે હાજર રહેવા જોઈતું હતું. પણ આ વિયોગ, પુત્રના વિયોગે પિતા આ રીતે અંતિમ શ્વાસ લઈ લે ત્યારે એમ થાય કે હું ત્યાં રહ્યો હોત તો મારા પિતાનું મૃત્યુ ન થાત ને. આવી અનેક કલ્પનાઓ મનની અંદર વિચારો ઉઠ્યા જ કરે, ઉઠ્યા જ કરે. એમ કે વેરાહાર દવાખાને લઈ ગયા હોત ને ડોક્ટરને બતાવી દીધું હોત ને ઇન્જેક્શન અપાઈ દેતા હોત કે ઓપરેશન કરાવી દીધું હોત તો ના બચી જાત? કેટલી વાતો અંદર આપણે ગડમથલ થયા કરે. એમ ભગવાનને પણ એમ થયું કે હું પાસે રહ્યો હોત તો બચી જાત ને. અને એક વાર કોઈ પણ વ્યક્તિને બચાવીએ ને અને ઘણા સમય સુધી જીવે એમ થાય કે હાશ. પિતાને પણ એમ થાય કે પુત્ર તારે લીધે હું બચ્યો. તો આમ મરણ હેતુ નિજ નેહ નિમિત્ત કોણ બન્યું? ભગવાન એમ દુઃખ મારો પ્રેમ. ક્યારેક પ્રેમ પણ મૃત્યુનું કારણ બની જાય. આઘાત વેદના સહન ન થાય. એકનું મૃત્યુ સાંભળીને બીજાનું મૃત્યુ થઈ જાય. હે આજકો લાગી જાય. તો આવા ભાવ સાથે ભગવાને પોતાનો શોક વ્યક્ત કર્યો ને. આવા ભગવાન સ્વયં છે. વિચાર કરો, ધૈર્યવાન હોવા છતાંય વનમાં અયોધ્યાથી વનમાં નીકળ્યા ને ત્યારે કોઈ પણ ખેદ નહીં, કોઈ ક્લેશ નહીં, આંખમાં આંસુ પણ નહીં. પોતાની અયોધ્યાની ધરતીને પ્રણામ કરીને નીકળ્યા છે. બધાને આશ્વાસન આપ્યા છે ભગવાને. પણ આટલી બધી ધીરજ રાખનાર, આખું અયોધ્યા રડતું હોય ત્યારે ભગવાન સૌને આશ્વાસન ધીરજ બંધાવે? એ ભગવાન ધીર ધુરધારી, જે ધીરજની ધુરાને પોતાની કંધ ઉપર લઈને વહન કરવા વાળા, આખી ધીરજના આખો સમૂહ, એ ભગવાન અત્યારે રામ ધીરજ ગુમાવી બેઠા. તો આમ આજકો જે મૃત્યુનો છે એ દરેકને ડગાવી અચમચાવી નાખે, ક્યારેક ઉખાડી પણ નાખે. એ સહન કરવો બહુ જ કઠણ છે. અને એની વેદના, એનું રુદન, એનું આક્રંદ પણ એક બહુ જ શક્તિશાળી હોય છે કે બીજા સાંભળનારને પણ રડાવી નાખે. તો ભગવાન સ્વયં આંખમાં આંસુ આવી ગયા પિતાના મૃત્યુની વાત સાંભળીને. અને એની સાથે કડવા માઠા સમાચાર કહીએ છે ને, બી માઠા સમાચાર છે, આપણો વ્યવહારિક શબ્દ છે. પણ તુલસીજીએ શબ્દ વાપ્યો કુલિસ કઠોર. હા, વજ્ર જેવી કઠોર વાણી, કે વજ્રનો આઘાત પડે એટલે કોઈ બચી ન શકે. અને એનો માર, વજ્ર એ કોઈ પણ વસ્તુને એનો વિનાશ કરીને જ છોડે. તો આવી વજ્ર જેવી આઘાત કઠોર વાણી સુનત સકલ સમાજ. અને આજ ભગવાન બધાને તો ખબર જ ને, ત્રણેય રાણીઓ તો તે વખત ઉપસ્થિત હતી, પણ ફરી રડવાનું શું કારણ હતું? પણ જોયું સીતાજી લક્ષ્મણજી ને રામ બંને આ સમાચાર સાંભળતાની સાથે એમની આંખમાં આંસુ આવ્યો, વિલાપ કર્યો છે. એટલે કોઈના દુઃખને સાંભળીને જોઈને પણ માણસ એ વેદના સહન નથી કરી શકતો. કોઈ અજાણી વ્યક્તિનું મૃત્યુ થયું હોય ને, ત્યાં આક્રંદ આવતો હોય મૃત્યુનો અને ત્યાંથી પસાર થતા હોઈએ તો સાંભળનારની આંખ પણ ભીની થઈ જાય. એમ વનમાં આવેલા સીતારામજી લક્ષ્મણજીએ જયારે પિતાના મૃત્યુના સમાચાર સાંભળ્યા ને ત્યારે બિલપત, અને એ જોઈને ત્રણેય રાણીઓ, આખો સમાજ, આખો પરિવાર, જાણે રાજા આજે જ ગયા હોય, આજે જ મહારાજ દશરથજી નું મૃત્યુ થયું હોય, એવા કલ્પાંત સાથે સૌએ વેદનાની એમનો અનુભવ કર્યો. જાણે હમણાં જ અત્યારે જ મૃત્યુ થયું હોય. અત્યારે તો ખબર નહી, પણ પેલા જમાનામાં કોઈને સમાચાર આપે કહેવાય જ નહીં, પણ પોક મૂકવી પડે એટલે ફળિયામાં બધાને ખબર પડે ગયું. અત્યારે ખબર નહી, અત્યારે કોઈ ઊંચકવા વાળા જ નથી મળતા ને બાંધતા જ કોઈને આવડતું નથી. પેલાના જમાનામાં એક એક માણસ બહુ પૈસા વાળો હતો ને, તે સ્મશાન યાત્રામાં બીજા બધા તો ચાલીને જાય તો એ છે તે ઘોડો લઈને જતો, સંપન્ન માણસ હતો. બધાને ત્યાં આવું કરે વ્યવહારમાં એટલે બધાને માઠું લાગે. એને ઘેર આવો પ્રસંગ આવ્યો ત્યારે બધાએ લાકડીઓ લઈને ગયા અને લાકડીઓ બે પગે બે પગ વચ્ચે લઈ અને સ્મશાન યાત્રા જેમ પેલા નાના છોકરા ઘોડો ઘોડો કરે ને કે આને ખબર પાડીએ. તો આ બિલપત સભય સમાજ આખો સમાજ શોક બિકલ શોકમાં વ્યાકુલ થઈને એવું આક્રમ બધાએ સાથ આપ્યો. જેમ ઘોડા ઘોડા ઉપર બેસવાનો બધાએ સાથ આપ્યો એને, એ બધા ત્યાં ઘોડા ઘોડો લઈ જતો એના ઘેર ઘોડા વગર જવાય કોઈ થી કોઈ થી બધાએ. તો વ્યવહારની અંદર આવા ભાવપૂર્વક એક આ દુઃખના પ્રસંગે સૌએ દુઃખના ભાગીદાર થઈ આખો સમાજ વ્યાકુલ થઈને રહ્યો.